સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા તથા ભગવાન જયસેન આચાર્ય રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ બધા સહિત આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં
સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે.
ગાથા 320 એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પ્રવચન રત્નાકર્મ ભાગ 9 પાના નંબર 152 ત્યાંથી આજે આપણે સ્વાધ્યાય કરીશું. પરમ પરિણામિક ભાવની ઘણી બધી વાત આવી, એના પછી બીજી પણ કેટલી બધી વાત આવી કે જે પર્યાય નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે તે પણ દ્રવ્ય કરતું નથી પરંતુ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, અને આ નિર્મળ પર્યાયની અંદર પુણ્ય પાપના પરિણામ નથી, એમાં રાગાદિ ભાવ નથી. શુભ ભાવ દ્વારા એટલે શુદ્ધ ભાવ થતો નથી, કેમ કે શુદ્ધ ભાવની જે નિર્મળ પર્યાય છે એમાં શુભ ભાવ કે અશુભ ભાવની પર્યાય છે જ નહીં, એવો ભાવ એ પર્યાયમાં એવા પરિણામ છે જ નહીં. અહીંયા 152 પાના ઉપર કહે છે કે શુભ ભાવ જ્ઞાનીને આવે છે ખરો, અંદર આત્મજ્ઞાન અને સ્વાનુભવ જેને પ્રગટ થયા છે તેને ક્રમે આગળ વધતા વચ્ચે યથાયોગ્ય શુભભાવ આવે છે, પણ એનાથી ધર્મ થાય છે એમ નથી. ધર્મ તો રાગરહિત શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. શુભભાવ છોડીને અંદર આત્મ અનુભવમાં સ્થિરતા થાય ત્યારે આગળ આગળનું ગુણસ્થાન પ્રગટે છે. શુભભાવ છોડીને જ્યારે પોતાના સ્વરૂપમાં જેમ જેમ સ્થિરતા વધતી જાય છે ત્યારે આગળનું ગુણસ્થાન પ્રગટે છે. જુઓ, છઠ્ઠે ગુણસ્થાને 5 મહાવ્રતનો વિકલ્પ છે તે પ્રમાદ છે. તેને છોડીને એટલે મહાવ્રતનો જે વિકલ્પ કયો તો એમાં વિકલ્પને છોડવાની વાત છે, મહાવ્રત કાંઈ છૂટી જાય છે એમ નથી. વિકલ્પને છોડીને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પ્રત્યુષ્વ સંવેદન સહિત સ્વરૂપને અનુભવે છે એ વાત કરવી છે. એટલે અહીંયા કહેવાનો આશય એમ નથી કે પછી 5 મહાવ્રતને છોડી દીધા એમ નથી. છઠ્ઠે ગુણસ્થાને 5 મહાવ્રતનો વિકલ્પ છે, એ વિકલ્પ છે તે પ્રમાદ છે. વિકલ્પ રહિત દશા હોવી જોઈએ, પણ એટલી પોતાના પુરુષાર્થની નબળાઈ છે એટલે એ 7 ગુણસ્થાને પોતાના સ્વરૂપને વિશે હતા ત્યાંથી એ બહાર આવ્યા, અને બહાર આવ્યા એટલે શુભ વિકલ્પ હોય એને શુભ વિકલ્પમાં પોતાને જેવા 5 મહાવ્રત છે એનો વિકલ્પ પણ હોય, શિષ્યને ભણાવવાનો વિકલ્પ પણ હોય, શાસ્ત્રની રચનાનો વિકલ્પ પણ હોય, પ્રભુની સ્તુતિનો વિકલ્પ પણ હોય, એટલે અનેક પ્રકારે જ્ઞાનીને વિકલ્પ હોય અને એ સાથે રહેલો શુભભાવ છે. પણ જ્ઞાની એને પોતાનો ભાવ માનતા નથી, એ પોતાની નબળાઈને કારણે આવેલો ભાવ છે, એ ઉદયજનિક ભાવ છે અને એનાથી પોતે જુદા છે એવું સતત અનુભવે છે, અને એને છોડીને એટલે એ વિકલ્પ સહિત જે શુભભાવ છે એને છોડીને એ અંતરમાં સ્થિર થાય ત્યારે 7 ગુણસ્થાન પ્રગટ થાય છે. સાધકને ભૂમિકાને યોગ વચમાં વ્યવહાર આવે છે એટલે આવો શુભભાવ આવ્યો છે એ વ્યવહાર છે. જેવી ભૂમિકા છે એ પ્રમાણે સાધકને એવો ભાવ હોય છે, નથી હોતો એમ નથી. હોય તો ભલે રહ્યો, એથી કરીને એમને કાંઈ ફેર પડતો નથી. શુભભાવને પોતાથી જુદો માને છે, શ્રદ્ધે છે અને પોતે પોતાના સ્વરૂપનો અનુભવ એ વખતે પણ પરિણતિ રૂપે તો કરી જ રહ્યા છે કે પોતે એ બધાથી જુદા છે, ભિન્ન છે, એ વાત તો સતત રહે જ છે. આગળ કહે છે કે નિયમસારમાં તો મોક્ષ માર્ગની પર્યાયને પણ હેય કહી છે, કેમ કે તે આશ્રય કરવા યોગ્ય નથી. પર્યાય કોઈ પણ પર્યાય છે તેનો આશ્રય થઈ શકે નહીં, એ આશ્રય કરવા યોગ્ય હોય નહીં. નિર્મળ પરિણામ છે જે મોક્ષ માર્ગની પર્યાય છે એ પણ આશ્રય કરવા યોગ્ય નથી. કોઈ પણ પર્યાયનું લક્ષ્ય કરતા નવી નિર્મળ પર્યાય થતી નથી, એટલે પર્યાય છે તે આશ્રય કરવા યોગ્ય નથી. ગુરુદેવ કહે છે કે વસ્તુ સ્થિતિ જ આવી છે બાપુ, કોઈની કલ્પનાથી વસ્તુ સ્થિતિ ન બદલી જાય. ધર્મનું સ્વરૂપ જેમ છે તેમ જ રહે, અનંતકાળથી એવું જ ધર્મનું સ્વરૂપ છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં એમ જ આવ્યું છે. અનંત તીર્થંકરો થયા પણ બધાની વાણીમાં એક જ પ્રકારે સત્ય પ્રકાશ્યું છે, એમાં કોઈ ફેરફાર હોય નહીં. આગળ કહે છે કે વસ્તુ ચિદાનંદ ઘન પ્રભુ અંદર ત્રિકાળી સત છે, હોવાપણે છે. ભગવાન આત્મા જ્ઞાન આનંદ રૂપે ત્રણેય કાળે એવો ને એવો છે, તે હોવાપણે છે. તેના લક્ષ્ય, તેના આશ્રય, તેના અવલંબને જે શુદ્ધ આત્મભાવના પ્રગટ થાય તે પર્યાય, તે પરિણામ એ સર્વથા રાગરહિત છે, એમાં કોઈ રાગનો અંશ પણ નથી અને શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. આવી વાત સંપ્રદાય બુદ્ધિવાળાને કઠણ પડે પણ શું થાય, એમને તો સંપ્રદાયને પોષવો એટલે બીજી વાત સાચી સાંભળવી નથી એટલે એમને કઠણ પડે છે. જેને સત્યનો સ્વીકાર કરવો છે એને કાંઈ કઠણ પડતું નથી, પણ હવે તો લોકો એ પણ સમજવા લાગ્યા છે. ગુરુદેવ આગળ કહે છે કે જેને આ વાત બેસતી નથી તે પ્રવૃત્તિ કરે છે કે વ્રત લો, પડીમાં ધારણ કરો, એનાથી ધર્મ થઈ જશે. દિગંબર સંપ્રદાયમાં 11 પ્રતિમા ધારણ કરવાની, 11 પડીમાં ધારણ કરવાની વાત આવે છે, અને પેતાંબરમાં બધે વ્રત આદિની વાત આવે છે. પણ સમ્યક દર્શન પ્રગટ કરવું અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે એવી વાત કોઈ કરતું નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, સમ્યક દર્શન વિના પડીમાં આવશે ક્યાંથી? એવા 11 પ્રતિમા જેમાં વ્રત છે એ થશે ક્યાંથી? કેમ કે પોતાના સ્વરૂપને તો જાણ્યું નથી તો પછી ચારિત્રનો પુરુષાર્થ થાય કેવી રીતે? સ્વરૂપમાં રહેવું એનું નામ ચારિત્ર છે, તો સ્વરૂપને જાણ્યું જ નથી તો પછી ચારિત્ર થાય કેવી રીતે? અને નિશ્ચય ચારિત્ર વિના વ્યવહારથી જે કંઈ કરવામાં આવે એ શુભભાવ કહેવાય, પણ એ કાંઈ ચારિત્ર કહેવાય નહીં. એટલે કહે છે કે સમ્યક દર્શન વિના પડીમાં આવશે ક્યાંથી? હજુ સંકિતની દશા કેવી હોય અને તે કેમ પ્રગટે એની જેને ખબર નથી તેને પડીમાં કેવી, તેને વ્રત કેવા? અહીં તો આ એકદમ ચોખ્ખી વાત છે કે મોક્ષ માર્ગની ભાવનારૂપ જે પર્યાય છે, ઉપસમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક ભાવ, એવી ભાવના જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે નિર્મળ પરિણામ થાય છે તે ભાવના, તે પર્યાય રાગરહિત શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. અર્થાંત તે પડીમાં આદિની અપેક્ષાથી રહિત છે, એને કોઈ પ્રતિજ્ઞાની પણ અપેક્ષા નથી. એ માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લેતા એના આશ્રયે પ્રગટ થાય છે અને એ પર્યાય સ્વતંત્ર રીતે થાય છે, એને કોઈની અપેક્ષા નથી, એ પરમ નિરપેક્ષ છે. ત્યારે કેટલાક વાંધા ઉઠાવે છે કે કાર્ય ઉપાદાનથી પણ થાય અને નિમિત્તથી પણ થાય. કેટલાકના મનમાં એમ છે કે નિમિત્તથી પણ થાય અને ઉપાદાનથી પણ થાય. કાર્ય નિમિત્તથી ન થાય એ વખતે જે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે અને એનું નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે સમજાવવામાં આવે કે એ વખતે કેવું નિમિત્ત હતું. એનો અર્થ એવો નથી થતો કે નિમિત્તથી કાર્ય થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, તારી આ વાત, કઈ વાત? કે ઉપાદાનથી પણ કાર્ય થાય અને નિમિત્તથી પણ કાર્ય થાય, એ વાત યથાર્થ નથી. ઉપાદાનથી પણ કાર્ય થાય અને નિમિત્તથી પણ કાર્ય થાય એવી તારી આ વાત યથાર્થ નથી. બે કારણથી કાર્ય થાય છે એમ શાસ્ત્રમાં આવે છે, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે. ઉપચારથી બીજી ચીજને કારણ કહી છે પણ તે સત્યાર્થ કારણ છે એમ છે નહીં. બીજી ચીજ ઉપર એવો આરોપ આપવામાં આવે છે જે એ વખતે નિમિત્ત કારણ છે એની ઉપર, પણ એ સાચું કારણ નથી, એ સત્યાર્થ કારણ નથી. સત્યાર્થ કારણ તો એક ઉપાદાન કારણ જ છે. આ પ્રમાણે મોક્ષનો માર્ગ અને તેનું કારણ એક જ પ્રકારે છે. ચિત્તવિલાસમાં પંડિત શ્રી દીપચંદજીએ બહુ સરસ વાત કરી છે. તેઓ કહે છે, પર્યાયનું કારણ તે પર્યાય જ છે. પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ, એટલે ગુણની અપેક્ષા વિના જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે. પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. જેટલામાં પર્યાય ઉઠે તે પ્રદેશ પર્યાયનું કારણ છે. ધ્રુવના પ્રદેશ નહીં, આવી વાત છે. જો ચિત્તવિલાસમાં આ રીતે એમણે વાત કરી છે, એ દ્વારા સમજાવવું એ છે કે પર્યાય નિરપેક્ષ છે, સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. અને ભગવાન આત્મા જે ધ્રુવ, એ ધ્રુવ તો એવું ને એવું જ રહે છે. ધ્રુવ કાંઈ કરતું નથી. ધ્રુવ એ ભાવ છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા જેવું છે તેવું ને તેવું રહે છે. એ પરમ પારિણામિક ભાવ લક્ષણ દ્રવ્ય છે. એ તો એમને એમ જ રહે છે. એટલે અપેક્ષાથી એને તો નિષ્ક્રિય કહ્યું. એ કાંઈ કરે છે એમ નથી. જે થાય છે તે બધું પર્યાયમાં થાય છે અને પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા પર્યાયની મુખ્યતાથી વાત કરી કે પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. પર્યાયનું હોવાપણું એ પર્યાયનું પોતાનું કારણ છે. પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે. પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. જો આ ગુણોની અપેક્ષાથી જે વાત કરી તો એ દ્રવ્યના ગુણો એ કાંઈ પર્યાયનું કારણ થતું નથી એમ અહીંયા ચિત્તવિલાસમાં દીપજનજી એ વાત કરી છે. પર્યાયનું પ્રદેશત્વ લીધું, પર્યાયનું વીર્ય લીધું, પર્યાયનું સૂક્ષ્મત્વ લીધું, આ બધા ગુણની વાત લીધી તો એ પર્યાયના ગુણ તરીકે વાત કરી છે. એટલે કહેવાનો આશય એવો છે કે પર્યાયમાં જે કંઈ થયું એને માટે દ્રવ્યના ગુણો કારણભૂત છે એમ નહીં, પરંતુ એ સમયે જે ઉપાદાન છે એ આ પર્યાયરૂપ ઉપાદાન છે, જેની વાત ગુરુદેવે આપણને ગયા સ્વાધ્યાયમાં સમજાવી. અને એને આપણે તત્વની રીતે જો મૂલવીએ તો એમ કહેવાય કે એ ક્ષણિક ઉપાદાન છે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળામાં પણ એ વાત આવી છે. ઉપાદાનમાં એક શાશ્વત ઉપાદાન અને બીજું ક્ષણિક ઉપાદાન. તો ક્ષણિક ઉપાદાનની વાત એવી રીતે પણ લેવામાં આવી છે. પૂર્વની પર્યાય એને પણ ક્ષણિક ઉપાદાન અપેક્ષાથી કહ્યું છે. પણ એનાથી આગળ વધીને અહીંયા તો ગુરુદેવે એમ સમજાવ્યું કે જે પર્યાય છે તે જ તેનું ઉપાદાન કારણ છે, એવી પર્યાયની સ્વતંત્રતા સમજાવી. અને દીપચંદજીએ એવી રીતે આખી વાત લીધી કે એ પર્યાય કે એના કારણે થાય છે, તો એમાં આપણે ગુણની અપેક્ષાનો જો વિચાર કરીએ તો એમ કહી શકાય કે પર્યાયની સત્તા એટલે હોવાપણું, અસ્તિત્વ ગુણની વાત લઈએ તો એનું હોવાપણું, એની સત્તા એ પર્યાયનું કારણ છે. પર્યાયનું સૂક્ષ્મત્વ એ પર્યાયનું કારણ છે. પર્યાયનું વીર્ય એ પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. જેટલામાં પર્યાય ઉઠે તે પ્રદેશ પર્યાયનું કારણ છે, ધ્રુવના પ્રદેશ નહીં. આ અપેક્ષાથી વાત કરી છે અને એટલે સુધી પણ વાત કરી દીધી છે કે પર્યાયના પ્રદેશ જુદા અને ધ્રુવના પ્રદેશ જુદા એમ પણ ગુરુદેવે વાત કરી છે. પણ જ્યાં જેમ છે તેમ સમજવાનું છે. અહીંયા પર્યાયને જુદી દર્શાવવી છે એટલે આ વાત કહેવામાં આવી છે. સર્વથા પર્યાય જુદી છે એમ નથી. પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન છે એમ નથી. કથંચિત પર્યાય દ્રવ્યથી ભિન્ન છે એમ કહેવામાં આવ્યું છે. અને સર્વથા પર્યાય દ્રવ્યથી એકમેક છે એમ પણ નથી. એટલે બધી અપેક્ષાને જેમ છે તેમ સમજવાની છે. અહીંયા આગળ સમજાવે છે 153માં પાના ઉપર કે જુઓ, આત્માના પાંચ ભાવોમાં કયા ભાવ મોક્ષનું કારણ છે એની આ વાત ચાલે છે. જયસેન આચાર્યજી આ ગાથા પછીથી વિશેષ કરીને જે એમણે ટીકામાં લખ્યું ત્યાં કયા ભાવથી મોક્ષ થાય છે એ વાતથી શરૂઆત કરી હતી અને પછી આખો બધો વિસ્તાર એમણે લખ્યો છે, એટલે એ વિસ્તાર આપણે અહીંયા લઈ રહ્યા છીએ. એટલે ગુરુદેવ કહે છે કે અહીંયા આપણે એ વાત કરી રહ્યા છીએ કે કયા ભાવ મોક્ષનું કારણ છે એની અહીંયા તો આપણે વાત કરી રહ્યા છીએ. ત્યાં કહે છે કે શુદ્ધ એક ચૈતન્ય સ્વભાવની ભાવનાથી પ્રગટેલા ઔપશમિક આદિ ત્રણ ભાવો મોક્ષનું કારણ છે અને તે ત્રણેય ભાવો રાગરહિત શુદ્ધ છે. રાગ છે તે ઔદયિક ભાવ છે અને તે મોક્ષના કારણભૂત નથી. આ પ્રમાણે બંને રીતે વાત કરી, બંને રીતે નિરૂપણ કરવામાં આવ્યું, અસ્થિથી અને નાસ્તિથી. એટલે આ પ્રમાણે અસ્થિ નાસ્તિરૂપ મોક્ષ માર્ગનું સ્વરૂપ કર્યું. ઔદયિક ભાવ છે તે મોક્ષનું કારણ નથી, એ મોક્ષના કારણભૂત એ ભાવ નથી. જ્યારે પેલા ત્રણ ભાવ છે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ છે જે રાગરહિત છે અને મોક્ષના કારણભૂત છે, એમ એ અસ્થિ નાસ્તિરૂપ મોક્ષ માર્ગનું સ્વરૂપ કર્યું. આવા મોક્ષ માર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. શુદ્ધ આત્મદ્રવ્યનું અવલંબન ચોથે ગુણસ્થાનેથી શરૂ થાય છે. ત્યાં જેટલું શુદ્ધ આત્માનું અવલંબન તેટલી શુદ્ધતા છે. કોઈ એમ માને કે જેટલો શુભ ભાવ છે અને અશુભ ટળ્યું છે એટલી શુદ્ધતા છે તો એ વાત બરાબર નથી. એની સ્પષ્ટતા પણ ગુરુદેવે કરી દીધી કે જેટલું શુદ્ધ આત્માનું અવલંબન છે, જેટલો આત્માનો આશ્રય છે, જેટલો સમય ધ્રુવ તરફ ઢળવું થયું છે અને નિર્મળ પરિણામ થયા છે તેટલી શુદ્ધતા છે. અને તે શુદ્ધતાને જ ઉપશમ આદિ ભાવ ત્રય કહે છે. ઉદય ભાવ છે એ તો રાગ ભાવ છે અને એ તો જુદો છે, એનાથી બહાર છે. એનાથી બહાર છે એટલે કે આ ઉપશમ આદિ ભાવ ત્રણ પ્રકારના કયા, એનાથી એ બહાર છે, જુદો છે. કોઈએ પ્રશ્ન કર્યો પણ તે કાળે રાગ છે તો ખરો, એ વખતે રાગ હોય છે ને? ગુરુદેવ કહે છે કે હા છે ને, તે કાળે રાગ હોય ને રાગ હો ભલે, પણ તેથી શું, આખી દુનિયા છે પણ એનાથી જ્ઞાન જુદું છે. એ વખતે બધું જ છે, રાગ છે એમ નહીં. ગુરુદેવ કહે છે કે એ કાળે આખી દુનિયા છે પણ એનાથી જ્ઞાન જુદું છે. જ્ઞાન તેને કરતું નથી. એ તો આ 320 ગાથાની મૂળ વાત હતી કે નેત્ર કાંઈ કરતું નથી કે ભોગવતું નથી. એટલે કે જ્ઞાન કાંઈ કરતું નથી, કાંઈ ભોગવતું નથી, જ્ઞાન જુદું છે. એટલે જ્ઞાન એ રાગને કરતું નથી, જ્ઞાન એ જુદું છે, જ્ઞાન તેને કરતું નથી. તેમ રાગને જ્ઞાન કરતું નથી, ભોગવતું નથી, માત્ર જાણે જ છે. સમકીતિને સમ્યક્ત્વ આદિ જે નિર્મળ નિર્મળ ભાવો છે તે રાગથી મુક્ત જ છે, ભિન્ન છે, જુદા છે. ભગવાન આત્મા તો ભિન્ન હતો જ, એ તો દ્રવ્યથી વિચાર કરીએ તો એ પર્યાયથી જુદો એવો ભિન્ન હતો જ, અને પરિણતિ સ્વભાવ અભિમુખ થઈ ત્યાં તે પણ રાગથી ભિન્ન જ થઈ. ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય એ તો આ બધા રાગના ભાવથી જુદો હતો જ, એવો ભગવાન આત્મા તો એનાથી જુદો હતો જ, રાગના ભાવથી જુદો હતો, પણ એવા શુદ્ધ ત્રિકાળિક નાયક સ્વભાવનું લક્ષ્ય કરતા જે પરિણામ થયા એ પરિણામની વાત કરતા કહે છે કે એવી પરિણતિ જે સ્વભાવ અભિમુખ થઈને પ્રગટ થઈ એ પણ રાગથી જુદી છે, રાગથી ભિન્ન છે. રાગ રાગમાં હો પણ રાગ જ્ઞાનમાં નથી, કેમ કે જ્ઞાને રાગને ગ્રહ્યો નથી. જ્ઞાન એને જાણે છે પણ જ્ઞાનમાં રાગ નથી, જ્ઞાને રાગને ગ્રહ્યો નથી. રાગ જ્ઞાનમાં જણાતા આ રાગ હું એમ જ્ઞાને રાગને પકડ્યો નથી. એ વખતે પણ જ્ઞાન તો પોતે પોતાને જ જાણે છે અને આ રાગ તે મારાથી જુદો છે એમ જ એને જણાય છે, તેવો જ અનુભવ છે. હું તો જ્ઞાન છું એમ જ્ઞાન પોતાને જ્ઞાનપણે જ વેદે છે. ને આવા વેદનમાં સાથે આનંદ છે પણ એમાં રાગ નથી, એવા પરિણામ થાય છે ત્યારે એને આનંદનો અનુભવ થાય છે, અલૌકિક આનંદનો અનુભવ છે પણ એમાં રાગ નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે, દરે જીવ મોક્ષના કારણરૂપ તારી નિર્મળ દશા કેવી હોય તેને ઓળખતો ખરો? તારી સ્વરૂપ સંપદાને ઓળખતા તે પ્રગટ થાય છે. મોક્ષના કારણરૂપ તે દશા કેવી હોય એને તું જરાક સમજતો ખરો, એને જાણતો ખરો, અને પછી અનુભવ સહિત એને ઓળખને. અનુભવ સહિત ઓળખીશ ત્યારે તને એવા પરિણામ પ્રગટ થશે. મોક્ષના કારણરૂપ તે દશા કેવી છે? તો કહે છે કે શુદ્ધ એક પરમ સ્વભાવ ભાવને જ અવલંબનારી છે, પરને અવલંબતી નથી. સામે તીર્થંકર ભગવાન બિરાજતા હોય, સમુશરણમાં બેઠો હોય, છતાં પણ જ્યારે આવા નિર્મળ પરિણામ થાય છે તો એ તીર્થંકર ભગવાનનું લક્ષ્ય કરતા નથી થતા, પણ તીર્થંકર ભગવાન તરફથી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળે છે, ધ્રુવ તરફ વાળે છે, ત્યારે એવા પરિણામ થાય છે. એટલે એમ કહેવાય કે તીર્થંકર ભગવાન નિમિત્ત કારણ કહેવાય. એ વખતે તીર્થંકર ભગવાનનું નિમિત્ત હતું માટે એને નિર્મળ પરિણામ થયા. પણ કઈ રીતે થયા? તો કે તીર્થંકર ભગવાનની વાણી સાંભળી રહ્યો હતો અને પછી એનું લક્ષ પોતાના સ્વરૂપ તરફ ગયું અને નિર્મળ પરિણામ થયા. એટલે નિમિત્ત તરીકે આપણે એમ કહીએ કે તીર્થંકર ભગવાનની વાણી નિમિત્ત કારણ છે. સમ્યક દર્શન થયું ત્યારે એમ આપણે કહીએ. પણ થયું કેવી રીતે? સ્વરૂપનું લક્ષ કરતા થયું. એટલે કહે છે કે શુદ્ધ એક પરમ સ્વભાવ ભાવને જ અવલંબનારી છે. શું? આ મોક્ષના કારણરૂપ જે દશા, જે નિર્મળ પરિણામ થયા, એ નિર્મળ પરિણામ શુદ્ધ આત્મદ્રવ્યને અવલંબનારા છે અને પરને અને રાગને અવલંબનાર નથી. દેહ, મન, વચન આદિ જગતના સર્વ અન્ય પદાર્થોથી એ નિર્મળ પરિણામ ભિન્ન છે. એ મોક્ષના કારણભૂત દશા જે થઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની જે દશા થઈ, તે આ જગતના બધા જ પદાર્થોથી જુદી છે. એ દેહ, મન, વચન એનાથી પણ ભિન્ન, જુદી ચીજ છે, એવી એ પર્યાય છે. પુણ્ય, પાપ આદિ ભાવકર્મથી પણ ભિન્ન છે. શુભ કે અશુભ ભાવને કારણે જે બંધ પડે પુણ્ય અને પાપના, અને એ પણ ભાવબંધની વાત છે, એટલે ભાવકર્મથી પણ એ ભિન્ન છે. તેમાં રાગનો એક કણ પણ સમાતો નથી. અને ચોથી વાત, શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. એ વખતે ઉપાદાન શુદ્ધ છે, અશુદ્ધ ઉપાદાન નથી. વિકારી પરિણામ થાય, રાગના પરિણામ થાય ત્યારે ઉપાદાન અશુદ્ધ છે, અને આ નિર્મળ પરિણામ થાય ત્યારે ઉપાદાન શુદ્ધ છે. આગળ કહે છે, મોક્ષના કારણરૂપ તે દશા સ્વરૂપના શ્રદ્ધાન, જ્ઞાન, રમણતા આદિ નિજ ભાવોથી ભરપૂર છે. સંકિતિને સ્વાવલંબે પ્રગટેલી ચૈતન્ય સંપદા આગળ જગતની જળ સંપદા કાંઈ નથી. આ જે નિર્મળ પરિણામ થયા તે અમૂલ્ય છે, એની આગળ જગતની કોઈ ચીજ એવી નથી કે જેની સાથે તુલના થઈ શકે. જગતની જે સંપદા છે એ તો કાંઈ નથી, એને તો ગુરુદેવ ધૂળ કહે છે. આ જે પરિણામ થયા, મોક્ષ માર્ગના જે પરિણામ થયા, એ તો ચૈતન્ય સંપદા છે. કેમ કે પુણ્યને આધીન એ જળ સંપદા પરમ સુખમય મોક્ષને દેવા સમર્થ નથી. પુણ્યને આધીન એટલે કે પુણ્યના કારણે જે કંઈ આ સંપદા, જળ સંપદા, લક્ષ્મી આદિ જે મળે એ મોક્ષના પરમ સુખને આપવા માટે સમર્થ નથી. મોક્ષનું પરમ સુખ એ સંપદા દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી. અત્યારે તો વર્તમાનમાં બધાને એમ જ છે કે પૈસા હોય તો બધું થાય. જૈનમાં પણ હજી એવી જ માન્યતા છે કે ધર્મ બરાબર છે, બધી વાત બરાબર, પણ કઈ ધર્મથી થાય નહીં. પૈસા હોય તો બધું થાય, પૈસા જોઈએ, બીજું કાંઈ નહીં. પૈસા હોય તો બધું થાય એમ. પૈસા હોય તો પરદેશમાં જઈને પણ આપણે ઈલાજ કરાવી શકીએ ને આપણે બચી જઈએ, પૈસાથી બચી જઈએ, પૈસાથી સુવિધાઓ મળે છે. આવી ઊંધી માન્યતા છે. અને એમ નથી કે આ તો પુણ્યના ઉદયને કારણે આ બધું છે, પૈસાથી કાંઈ નથી મળતું, એવું તો એને સમજાતું જ નથી. ગમે તેટલા પૈસા હોય, રસ્તામાં એ મૃત્યુ પામે તો એની લાશનું પોસ્ટમોર્ટમ થાય અને એની આઈડેન્ટિટી ન મળે તો એને ગમે ત્યાં દફનાવી દેવામાં આવે. ગમે તેવો એ મિલિયોનર હોય, કરોડપતિ હોય, બધું વ્યર્થ. પણ એ વાત હજી એને બેસતી નથી ને, એટલે મોટાભાગના એ એમ જ માને છે કે પૈસા હોય તો બધું થાય. અહીંયા તો કહે છે કે એ જળ સંપદા, પૈસા, લક્ષ્મી, એ બધું એ કાંઈ પરમ સુખ દેવા માટે સમર્થ નથી. અરે અહીંના વર્તમાન સુખ દેવામાં એ સમર્થ નથી. પૈસા પૈસામાં રહી જાય અને પોતે ક્યાંય દુઃખી થઈ જાય. આ શરીરમાં બધા રોગ આવે છે અને બધું થાય છે તો એ પીડા ભોગવે છે ને. પૈસા છે તો શું થયું? એ પીડા નથી થતી. કેન્સર થાય છે તો એ પીડા નથી થતી, થાય જ છે ને. પૈસા હોય તો શું થયું? પૈસાથી કાંઈ એની જિંદગી બચી જાય છે? અરે આયુષ્ય હોય ત્યાં સુધી એ રહે. આયુષ્ય પૂરું થતા પછી એક સેકન્ડનો પણ વધારે સમય મળતો નથી. આ દેહને છોડીને જવું પડે છે. પણ આ વાત એ સમજતો જ નથી. એટલો બધો પૈસામાં રચ્યો પચ્યો છે ને. એને જળ સંપદાનું ખૂબ મહાત્મ છે, પણ પોતાના સ્વરૂપનું મહાત્મ નથી. અને પોતાના સ્વરૂપના લક્ષ્ય જે પરિણામ, નિર્મળ પરિણામ થાય છે, એ અદભુત સંપદા છે, એવો તો એને વિકલ્પ આવતો નથી. ચૈતન્ય સંપદા એવી વસ્તુ છે કે એને કંઈ આ જગતની સંપદા સાથે સરખાવી શકાય એમ છે જ નહીં. એ તો ધૂળ છે, જળ છે, એનાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. પોતાને જે નિર્મળ પરિણામ થયા એ જ એની સાચી સંપદા છે. અને એ જ સાથે આવવાનું છે. જે સમ્યક દર્શન પ્રગટ કરે છે એ ક્યાંય ખોવાઈ જતો નથી. એ ક્યાંય ખોવાઈ જતો નથી. જેણે એક વખત સમ્યક દર્શન પ્રગટ કર્યું એ જીવ હવે રખડવાનો નથી. એ આંગળીના વેઢે ગણાય એટલા ભાવ કરી અને જરૂરથી સિદ્ધત્વને પ્રગટ કરશે. આગળ 154માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે બાપુ, વિતરાગનો માર્ગ રાગથી સદાય અનેરો છે, રાગથી જુદો છે. ચોથે ગુણ સ્થાને શુદ્ધતાનો જે અલ્પ અંશ પ્રગટ થયો તેમાં પણ રાગનો અભાવ જ છે. જો એ વખતની દશા એવી છે કે એને બહાર આવે છે ત્યારે એને શુભભાવ આવે છે, રાગ પણ હોય છે, કેમ કે હજી કસાયની એક ચોકડી ગઈ છે, અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ છે એ ગયા છે, એટલે એનો ઉપશમ થયો કે ક્ષયોપશમ થયો છે. અને ક્યારેક એનો ક્ષય પણ થયો છે એમ કહીએ. પણ એ અનંતાનુબંધી કસાય ગયો છે અને જે સમ્યક્ત્વ પ્રગટ થયું છે તો એ ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક સમ્યક્ત્વ છે. હજી એવી એ દશા છે અને હજી ચારિત્ર મોહનીયના હજી ઘણા બધા પરિણામ તો એને થઈ રહ્યા છે. ચારિત્ર મોહનીયને કારણે, મોહનીય કર્મના ઉદયના નિમિત્તે બીજા કેટલાય પ્રકારના પરિણામ થઈ રહ્યા છે. એટલે એને શુભાશુભ ભાવ હોય છે. ચોથા ગુણ સ્થાને શુભાશુભ ભાવ હોય છે. છતાંય કહે છે કે વિતરાગનો માર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે અને ચોથે ગુણસ્થાને જેટલો શુદ્ધતાનો અલ્પ અંશ પણ જે પ્રગટ થયો છે એમાં રાગ નથી, એમાં રાગનો અભાવ જ છે. શુદ્ધતામાં રાગ નહીં અને રાગમાં શુદ્ધતા નહીં, બંનેની જાતિ જ ભિન્ન છે. રાગ છે તે કર્મબંધનું કારણ છે, આશ્રવનું કારણ છે. જ્યારે શુદ્ધતા છે એ સંવરની દશા છે, એ નિદ્રાનું કારણ છે. એટલે બંનેની જાતિ જ ભિન્ન છે. સમ્યક દ્રષ્ટિને દ્રવ્યમાં રાગ નહીં, ગુણમાં રાગ નહીં, અને જે નિર્મળ પરિણતિ થઈ તેમાંય રાગ નહીં. આમ તેને દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય રાગ રહિત શુદ્ધ વર્તે છે. અભેદ એક શુદ્ધ ને ભાવતા, એને અનુસરતા, એનું અવલંબન લેતા તેને શુદ્ધતાનું પરિણમન થયા કરે છે. આવી શુદ્ધતાની પૂર્ણતા થાય તે મોક્ષ, અને અંશે શુદ્ધતા તે મોક્ષ માર્ગ. પૂર્ણ દશા થાય તે મોક્ષ, અને અંશે એ શુદ્ધતા છે એ માર્ગ છે, એ મોક્ષ માર્ગ છે. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે તો મોક્ષ છે. આ પ્રમાણે કારણ કાર્ય એક જાતિના જ હોય છે. કારણ અને કાર્ય બંને એક જાતિના જ હોય છે. શુભરાગ કારણ થઈને અશુદ્ધ કાર્યને જ કરે, પણ તે શુદ્ધ કાર્યને કરે એમ કદી એ ના બને. શુભરાગ છે એ વિકારી ભાવ છે, વિકારી પરિણામ છે, એ અશુદ્ધ પરિણામ છે, અને એ અશુદ્ધ કાર્યને કરે એને લીધે થઈ અને સંસારની વૃદ્ધિ થાય એને બંધ પડે, પણ શુદ્ધ કાર્યને કરે એમ કદી એ ન બને. એટલે એ મોક્ષના પરિણામ થાય કે એ મોક્ષના પરિણામનું કારણ થાય એમ ક્યારેય બને નહીં. શુભરાગ છે તે શુદ્ધ કાર્યને કરે એમ કદી એ ના બને. શુદ્ધ કાર્યનું કારણ તો શુદ્ધ જ હોય, એનું કારણ શુદ્ધ કાર્ય થાય, નિર્મળ પરિણામ થાય એનું કારણ શુદ્ધ જ હોય, અને એ રાગ રહિત જ હોય, શુભાશુભ ભાવ રહિત જ હોય. હવે આમ છે ત્યાં પછી આ બહારમાં જે કંઈ જડની ક્રિયા કરવામાં આવે, શુભ ક્રિયાઓ કરવામાં આવે, એ મોક્ષનું કારણ બને એ ક્યાંથી બને? અને જો કોઈ એને મોક્ષનું કારણ માને તો એ મૂંઢતા છે, બીજું કાંઈ નથી. આગળ કહે છે, સંકિતિને જેટલી સ્વ આશ્રયે શુદ્ધ ઉપાદાનરૂપ પરિણતિ થઈ છે તેટલું મોક્ષનું કારણ છે. સ્વનો આશ્રય કર્યો, નિર્મળ પરિણામ થયા, એની વાતને અહીંયા થોડીક વધારે સમજાવી છે. કહે છે કે સંકિતિને જેટલી સ્વ આશ્રયે શુદ્ધ ઉપાદાનરૂપ પરિણતિ થઈ છે, શુદ્ધ ઉપાદાનરૂપ પરિણતિ થઈ છે તો પરિણતિ પરિણામો થયા છે, નિર્મળ પરિણામ થયા છે, પણ સ્વ આશ્રય થયા છે. એટલે સંકિતિને જેટલી સ્વ આશ્રયે શુદ્ધ ઉપાદાનરૂપ પરિણતિ થઈ છે તેટલું મોક્ષનું કારણ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કે જે ધ્રુવભાવરૂપ છે, અક્રિય છે, તે મોક્ષનું કારણ થતું નથી. એ તો એવું ને એવું જ રહે છે, ધ્રુવ તો એવું ને એવું જ રહે છે, પણ એવા ધ્રુવભાવનું લક્ષ કરતા જે પરિણામ થયા એ પરિણામની વાત કરી છે કે એવા પરિણામ, એવી પરિણતિ થઈ છે એ મોક્ષનું કારણ છે. પણ ધ્રુવભાવરૂપ જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ દ્રવ્ય તો અક્રિય છે, તે મોક્ષનું કારણ થતું નથી. વળી શુદ્ધ દ્રવ્યથી વિમુખપણે વર્તતા ભાવો પણ મોક્ષનું કારણ નથી થતા. જો બંને વાતને સાથે જ સમજવાની છે. એક વાત તો એમ કરી કે જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ મોક્ષનું કારણ થતું નથી, અને સાથે બીજી વાત એમ પણ કરી દીધી કે એનું લક્ષ કરતા જ એવા પરિણામ થાય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરતા જ, એવા ધ્રુવનું લક્ષ કરતા જ એવા મોક્ષના પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે, અને એ બીજા કોઈનું લક્ષ કરતા નથી થતા. એટલે શુદ્ધ દ્રવ્યથી વિમુખ, જુદા, બીજા અન્ય કોઈનું લક્ષ કરતા જે ભાવ થાય છે એ કાંઈ મોક્ષનું કારણ થતા નથી. એટલે કહ્યું કે વળી શુદ્ધ દ્રવ્યથી વિમુખપણે વર્તતા, વિમુખપણે વર્તતા એટલે વિભાવ ભાવે વર્તતા, સ્વભાવને છોડીને, સ્વથી ચ્યુત થઈને શુદ્ધ દ્રવ્યનું જે લક્ષ હતું ત્યાંથી ચ્યુત થઈને બહારમાં આવ્યો એટલે શુદ્ધ દ્રવ્યથી વિમુખ થયો, અને એમ શુદ્ધ દ્રવ્યથી વિમુખ થયો એટલે એને હવે પરનું લક્ષ છે, એવી રીતે એ વર્તી રહ્યો છે. શુદ્ધ દ્રવ્યથી વિમુખપણે વર્તતા એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ લક્ષ હતું એ લક્ષને હવે ત્યાંથી હટાવીને એ પર તરફ લઈ જાય છે. એમ જ્યારે થાય છે ત્યારે જે ભાવ છે એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય પણ એ મોક્ષનું કારણ થતા નથી. શુદ્ધ દ્રવ્યની સન્મુખ થઈને વર્તતા નિર્મળ ભાવો જ મોક્ષનું કારણ થાય છે. બીજી કોઈ રીતે એવા આ નિર્મળ પરિણામ થતા જ નથી. સન્મુખતા શુદ્ધ દ્રવ્યની કરવાથી જ એવા પરિણામ થાય, છતાંય એમ કે છે કે જે શુદ્ધ દ્રવ્ય શ્રીકાળી દ્રવ્ય છે એ તો અક્રિય છે, એ કાંઈ એવા પરિણામનું કરતા થતું નથી, એને કરતું નથી. પણ જે પરિણામ થાય છે તે સ્વતંત્ર રીતે એવા નિર્મળ પરિણામ થાય છે, અને એવા નિર્મળ પરિણામ ત્યારે જ થાય કે જ્યારે જ્યારે એનું લક્ષ્ય ધ્રુવ તરફ ઢળ્યું છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળ્યા છે એટલે કે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને એ અનુસરે છે, એનું અવલંબન લીધું છે, એનો આશ્રય કર્યો છે, ત્યારે જ એવા પરિણામ થાય છે. શુદ્ધ દ્રવ્યની સન્મુખ થતા એવા નિર્મળ પરિણામ થાય છે. શુદ્ધ દ્રવ્યની સન્મુખ થઈને વર્તતા નિર્મળ ભાવો જ એ મોક્ષનું કારણ છે. આ પ્રમાણે અહીં પર્યાયમાં કારણ કાર્ય પણ કહ્યું છે. એમ તો તે સમયની પર્યાય શુદ્ધ દ્રવ્યને અવલંબીને પોતે પૂર્ણ શુદ્ધપણે પ્રગટે છે. દરેક પર્યાય પોતે જ પૂર્ણપણે શુદ્ધપણે પ્રગટે છે, પણ એ વખતે એ શુદ્ધ દ્રવ્યને અવલંબીને એ ઉત્પન્ન થાય છે. શુદ્ધ દ્રવ્યને અવલંબીને એ મહત્વનું છે. દરેક સમયની પર્યાય પોતે પૂર્ણ શુદ્ધપણે પ્રગટે છે એ વાત તો સાચી, પણ સાથે કેવી રીતે પ્રગટે છે? તો કે શુદ્ધ દ્રવ્યને અવલંબીને એનું અવલંબન લે છે તો એ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. પૂર્વ પર્યાયમાંથી તે નથી આવતી, એટલે એની પહેલાની જે પર્યાય હતી એક સમય પહેલાની, એ પર્યાયમાંથી એ પર્યાય પ્રગટતી નથી, નવી જ પ્રગટે છે. છતાંય એ વખતે શુદ્ધ દ્રવ્યને અવલંબીને એ પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે કહે છે કે પૂર્વ પર્યાયમાંથી તે નથી આવતી, પણ પૂર્વે આટલી શુદ્ધિપૂર્વક જ પૂર્ણ શુદ્ધતા થાય છે, તેથી તેમનામાં કારણ કાર્ય પણ કહ્યું, પણ તેનાથી વિરુદ્ધ ભાવોનો નિષેધ કર્યો. જુઓ, એક વાત બીજી પણ સાથે અહીંયા સમજાવી કે પૂર્વે પણ આવી નિર્મળ પર્યાય થઈ હોય તો અપેક્ષાથી એમાં પણ એને એક કારણ પણ કહેવામાં આવ્યું છે. એટલે કહે છે કે પણ પૂર્વે આટલી શુદ્ધિપૂર્વક જ પૂર્ણ શુદ્ધતા થાય છે, તેથી તેમનામાં કારણ કાર્ય પણ કહ્યું. એ કારણ અને આ કાર્ય નવી પર્યાય તે કાર્ય, અને તેનાથી વિરુદ્ધ ભાવનો નિષેધ કર્યો. એટલે કે બીજા વિકારી પરિણામ જે હતા એ મોક્ષ માર્ગનું કારણ નથી. મોક્ષની પર્યાય થાય છે તો એના કારણભૂત આ નિર્મળ પરિણામને કહેવામાં આવ્યા, પણ એ શુભાશુભ ભાવના જે પરિણામ છે એ એનાથી વિરુદ્ધ પ્રકારના પરિણામ છે, એના દ્વારા આ મોક્ષ માર્ગ બનતો નથી, મોક્ષની પર્યાય થતી નથી. એટલે કહે છે કે તેનાથી વિરુદ્ધ ભાવોનો આ રીતે નિષેધ કર્યો છે. આ પ્રમાણે કયા ભાવથી મોક્ષ સધાય છે તે બતાવ્યું. એટલે કે આ ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક જે ભાવ, એ ભાવ થી મોક્ષ સધાય છે. અહીં કહે છે કે શુદ્ધ આત્મભાવના કે જે ઔક્ષમિક આદિ ભાવત્રય રૂપ છે તે મોક્ષનું કારણ છે, પરંતુ શુદ્ધ પારિણામિક ભાવ મોક્ષનું કારણ નથી. એ તો ત્રિકાળી દ્રવ્ય છે. હવે આ એક વાત કરી છે અહીંયા ઉદાહરણ આપીને, કે છે કે હવે આ વાણિયા માલ લેવા જાય ત્યાં તો કસી કસીને માલ ખરીદે, પણ અહીં ધર્મની વાત આવે તો એમાં અમને સમજણ નથી પડતી. એટલે કહે છે કે જય નારાયણ. બીજે બધે તો કે સમજણ પડે, અને આવી વાત કરીએ તો કે આ તો અમને ના સમજણ પડી. ઔક્ષમિક ભાવ અને ક્ષયોક્ષમિક ભાવ ને એમાં અમને સમજણ ના પડી. એટલે ગુરુદેવ કહે છે બીજે બધે સમજણ પડે અને આમાં જ સમજણ નથી પડતી. જેને સમજણ પાડવી છે ને એને સમજણ પડે છે, નથી પાડવી એને નહીં પડે, એને ક્યાંય નહીં પડે. પીએચડી થઈ શકે છે, પીએચડી થઈ શકે, બીજી બધી વસ્તુ વિશે થીસિસ લખી શકે, પણ અહીંયા જૈન દર્શનની બે વાત સમજાવીએ તો કે ના ના આ તો વાત અમને બરાબર નહીં સમજણ પડી. તો તું પીએચડી થયો કેવી રીતે થયો? તારામાં એટલી બુદ્ધિ હતી, બીજા બધા તું એનાલિસિસ કરતો હતો અને એના ઉપર તું થીસિસ લખી શકતો હતો, તો આ વાત તને કેમ નથી સમજાતી? રૂચિ નથી ને એટલે સમજાતું નથી, રૂચિ નથી એટલે સમજાતું નથી. અહીંયા છેલ્લે આગળ વાત કરે છે કે અહીં કહે છે કે મોક્ષના માર્ગરૂપ જે નિર્મળ રત્નત્રયની પર્યાય છે તે મોક્ષનું કારણ છે. પરંતુ 155માં પાના પર, પરંતુ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે મોક્ષનું કારણ નથી. ભગવાન આત્મા જેને કારણ જીવ, કારણ પરમાત્મા કહીએ, તે ચિદાનંદ ઘન પ્રભુ અહીં કહે છે મોક્ષનું કારણ નથી. આ ભગવાન આત્મા જેને આપણે કારણ પરમાત્મા કહીએ કે કારણ જીવ કહીએ, એ જ્ઞાન આનંદ સ્વરૂપ ત્રિકાળી દ્રવ્ય છે, એ મોક્ષનું કારણ નથી એમ અહીંયા કહેવામાં આવ્યું છે. જ્યાં જે પદ્ધતિથી વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ. જો ત્રિકાળી ભાવરૂપ કારણ પરમાત્મા મોક્ષનું કારણ હોય તો મોક્ષરૂપ કાર્ય સદાય હોવું જોઈએ. હવે સમજાયું કે કેમ એ મોક્ષનું કારણ નથી કહ્યું, કઈ અપેક્ષાથી કહેવામાં નથી આવ્યું, એ વાત હવે ગુરુદેવે અહીંયા સમજાવી. શું કહ્યું કે જો ત્રિકાળી ભાવરૂપ કારણ પરમાત્મા જે ત્રિકાળી એવું ને એવું જ દ્રવ્ય રહે છે એ મોક્ષનું કારણ હોય તો મોક્ષરૂપ કાર્ય સદાય હોવું જોઈએ. તો પછી આ વર્તમાન અત્યારે જે પર્યાય છે મનુષ્યની કે દેવની કે તિર્યંતની કે નારકીની, એ પર્યાય હોય જ નહીં, કેમકે પેલું કારણ તો ત્રિકાળ છે જ. એટલે એ વાત અહીંયા સમજાવી કે જો ત્રિકાળી ભાવરૂપ કારણ પરમાત્મા મોક્ષનું કારણ હોય તો મોક્ષરૂપ કાર્ય સદાય હોવું જોઈએ, કેમ કે દ્રવ્ય તો સદાય વિદ્યમાન છે, પોતાનું દ્રવ્ય શુદ્ધ ત્રિકાળી એવું ને એવું છે જ. છતાંય આ બધી કેમ પર્યાયો થાય છે, આ વિભાવ ભાવરૂપ પર્યાયો કેમ થાય છે? જો કારણ પરમાત્મા એ મોક્ષનું કારણ હોય તો પછી મોક્ષરૂપ કાર્ય સદાય હંમેશા હોવું જોઈએ, કેમકે દ્રવ્ય તો છે ને, સદાય છે, ત્રિકાળ છે, પરંતુ મોક્ષ કાર્ય તો નવું પ્રગટે છે. નવું પ્રગટે છે એટલે કે તો નવી પર્યાય થાય છે. મોક્ષની પર્યાય અત્યારે નથી, અત્યારે સંસારી પર્યાય છે, અને પછી મોક્ષની પર્યાય થાય છે એટલે નવું કાર્ય થયું, એ નવી પર્યાય થઈ, માટે તેનું કારણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નથી, પણ પર્યાય છે. આ જે પર્યાય થઈ એ પર્યાય પોતે જ એનું કારણ છે. કારણ પરમાત્મા દ્રવ્ય સદાય શુદ્ધ છે, ત્રિકાળી દ્રવ્ય તો સદાય શુદ્ધ છે, અને એનું ભાન કરીને પર્યાય જ્યારે એની ભાવનારૂપ પરિણમી, એમાં એકાકાર થઈ પરિણમી, ત્યારે તે શુદ્ધ થઈને મોક્ષનું કારણ થઈ. આ પ્રમાણે મોક્ષનું કારણ કાર્ય પર્યાય છે, શુદ્ધ દ્રવ્ય નહીં. બહુ સ્પષ્ટ બધું કરી દીધું, આખો માર્ગ કઈ રીતે છે અને કઈ રીતે એવા પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે, અને આગળ વધીને મોક્ષની પર્યાય પણ જે રીતે થાય છે એની બધી સ્પષ્ટતાઓ કરી, સાથે પુરુષાર્થ પણ દર્શાવી દીધો કે કઈ રીતે થાય છે, એટલે કે સ્વરૂપનું લક્ષ કરતા એવા પરિણામ થાય છે. એટલે આખો પુરુષાર્થ તો સ્વનું લક્ષ કરવામાં જ રહ્યો છે, બીજું કાંઈ કરવાથી એવા મોક્ષ માર્ગના પરિણામ થતા નથી. આ વાત એમાં સાથે કહી દીધી. અને એમ પણ નથી કે પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે, પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, તો એ ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ છે એ કાંઈ એવા પરિણામ કરે છે એમ પણ નથી. એને તો અપેક્ષાથી અક્રિય કહ્યું, અને છતાંય નિર્મળ પરિણામ થાય છે ત્યારે એ જ ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરતા જ થાય, બીજી કોઈ રીતે થતા નથી, બીજા કોઈનું લક્ષ કરતા એવા પરિણામ થતા નથી. પણ પેલું દ્રવ્ય પોતે કાંઈ કરતું નથી, નિર્મળ પરિણામ સ્વયં સ્વતંત્ર રીતે થાય છે, અને થાય છે ત્યારે એનું જ લક્ષ કરવાથી થાય છે, એનું જ લક્ષ કરવાથી થાય છે. એટલે એને કારણ પરમાત્મા કહ્યો, કેમકે એનું લક્ષ કરવાથી જેવા પરિણામ થાય છે, બીજા કોઈનું લક્ષ કરવાથી એવા નિર્મળ પરિણામ નથી થતા, એટલે એને કારણ પરમાત્મા કહ્યો. પણ કારણ પરમાત્મા દ્રવ્ય, એ દ્રવ્ય સદાય શુદ્ધ છે, અને શુદ્ધ છે તો ખરેખર તો એને એ મોક્ષરૂપ દશા જ હોવી જોઈએ, પણ પર્યાયમાં એવી મોક્ષરૂપ દશા નથી. શક્તિ અપેક્ષાએ એ મુક્ત દશા અંદરમાં પડી છે, જેને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરવાની છે, એટલે એવું કાર્ય કરવાનું છે, એવી પર્યાય નિર્મળ પર્યાય એને પ્રગટ કરવાની છે. તો એ પર્યાય કે ક્યારે એને કેવી રીતે પ્રગટ થાય છે, તો કે એ સ્વતંત્ર રીતે થાય છે, અને એમાં એ કારણ પરમાત્મા દ્રવ્ય એનું લક્ષ કરતા એ પર્યાય પ્રગટ થાય છે. એટલે એમ એ કારણ કાર્ય પર્યાય છે, શુદ્ધ દ્રવ્ય નહીં. ને છતાંય શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કરતાં જ એ પરિણામ થાય છે એ વાત તો સાથે રહે જ છે. શુદ્ધ દ્રવ્ય વિના થતું નથી, શુદ્ધ દ્રવ્યના લક્ષ્ય વિના પણ થતું નથી. શુદ્ધ દ્રવ્ય તો ત્રિકાળી છે, કારણ પરમાત્મા, પણ એનું લક્ષ્ય કરવામાં આવે તો જ એવા પરિણામ થાય, બીજી કોઈ રીતે એવા પરિણામ થતા નથી. એટલે જ એને કારણ પરમાત્મા કહેવાય છે. જો એક વખત એવો પ્રશ્ન થયેલો કે તમે કારણ પરમાત્મા, કારણ પરમાત્મા તો કહો છો, કારણ પરમાત્મા અનાદિથી વિદ્યમાન છે એમ કહો છો, તો પછી તેનું કાર્ય કેમ નથી આવતું? એ કારણ કહો છો તેનું કાર્ય આવવું જોઈએ ને, એ કારણ તરીકે એનું કાર્ય દેખાવું જોઈએ ને. કારણ પરમાત્મા, કારણ પરમાત્મા કહો છો તેવું કાર્ય કેમ આવતું નથી પર્યાયમાં? કોઈ આવો પ્રશ્ન કર્યો સભામાંથી. ગુરુદેવે એનું સમાધાન કહ્યું છે કે ત્યારે પછી એમ કહ્યું, સમજાવ્યું કે ભાઈ, કારણ પરમાત્મા તો ત્રિકાળી સત છે, એ તો છે, ત્રિકાળી સત છે એટલે કે ત્રણેય કાળે છે, ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ, આ સમયે પણ એમ જ છે. કારણ પરમાત્મા અંદરમાં આ સમયે પણ છે, પણ તેનું અસ્તિત્વ માન્યું છે, તેના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક દ્રવ્ય છે એવો તને સ્વીકાર થયો, એનું તે લક્ષ્ય કર્યું, તે ક્યાં એને માન્યું છે? એનું અસ્તિત્વ તે માન્યું છે, એનો સ્વીકાર કર્યા વિના એ પછી પર્યાયમાં એનું કાર્ય ક્યાંથી આવે? જ્યાં સુધી એનો સ્વીકાર જ થયો નથી, એનું મહાત્મા આવ્યું નથી, અને મહાત્મા લાવીને પછી એ તરફનો પુરુષાર્થ થવો જોઈએ, એનું લક્ષ્ય થવું જોઈએ, એના સિવાય બીજી કોઈ વાત ખપે નહીં. એકમાત્ર પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ જ પોતે પરમ પારિણામિક ભાવ લક્ષણ ત્રિકાળ શુદ્ધ નાયક પોતે છે એવો અંદરમાંથી અહંભાવ આવવો જોઈએ કે એ હું છું. પરમ પારિણામિક ભાવ લક્ષણ પોતે ત્રિકાળી દ્રવ્ય છે એવું પોતાને અંદરમાંથી આવવું જોઈએ કે એ હું છું, અને એનું લક્ષ્ય થાય પછી નિર્વિકલ્પ ધ્યાનમાં એને એવા નિર્મળ પરિણામ થાય, આવો સ્વીકાર થવો જોઈએ. સ્વીકાર થવો એટલે કઈ વાત કરવાની નથી કે લખી જવાનું કે બોલી જવાથી કઈ સ્વીકાર થતો નથી. સ્વીકાર તો ત્યારે જ થયો કહેવાય કે પોતે એ છે, તો પોતે એ રૂપે પરિણમે તો સ્વીકાર કર્યો કહેવાય. આપણે સ્વીકાર છે, સ્વીકાર છે કરીએ, પણ વર્તીએ જુદી રીતે તો ક્યાં સ્વીકાર છે? સ્વીકાર થયો કોને કહેવાય? જો તે સ્વીકાર્યું જો હોય તો તને આ પરમા પોતાપણું કેમ લાગે છે? આ શરીરમાં પોતાપણું કેમ લાગે છે? વર્તમાન પર્યાયમાં કેમ તને પોતાપણું લાગે છે કે હું મનુષ્ય છું એમ કેમ લાગે છે? એ હોય જ નહીં. સ્વીકારનો અર્થ શું થયો? સત્યનો સ્વીકાર, એને આપણે પુરુષાર્થ કહ્યો છે. ઘણી વાર આ વાત લીધી છે આપણે શિબિરમાં પણ, કેટલી બધી વખત એ વાત કરી છે કે સત્યનો સ્વીકાર, આ સત્ય છે. પરમ સત્ય શું છે? તો કે હું ત્રિકાળ નાયક છું, એ પરમ સત્ય છે. તો એવા સત્યનો સ્વીકાર થયો છે? જો હું ત્રિકાળ ભગવાન આત્મા શુદ્ધ દ્રવ્ય છું એવો સ્વીકાર થયો હોય તો પછી આ મનુષ્યની પર્યાયનું લક્ષ્ય છૂટી જાય, અને મનુષ્યની પર્યાયનું લક્ષ્ય છૂટી જાય તો પછી આ જે દેહ સાથે મળ્યો છે એનું ને એની આ બધા સંયોગો ને જે કંઈ મળ્યું છે આજુબાજુમાં, જે એમાં ક્યાંય પછી દ્રષ્ટિ જાય જ નહીં, એવી દશા થવી જોઈએ. બારમાં કાંઈ કરવાનો ભાવ જ હોય નહીં, અરે બારમાં વ્રત કરવાનો વિકલ્પ ન હોય. એકાશનું કરીએ ને આંબેલ કરીએ ને ઉપવાસ કરીએ ને અઠમકે અઠાઈ કરીએ કે 10 ઉપવાસ કરીએ કે માસ શ્રમણ કરીએ, એવો વિકલ્પ ન હોય, કેમ કે એ તો પોતાનું સ્વરૂપ જ નથી, છોડવાનો વિકલ્પ ના આવે. કેમ કે પોતાનું હોય તો છોડવાનો પ્રશ્ન થાય ને. હું ત્રિકાળી જ્ઞાયક છું જો એવો સ્વીકાર થયો જ હોય તો પછી બીજામાં પોતે છે જ નહીં, તો પછી તેનો પ્રશ્ન જ ન થાય કે આ હું કરું ને આ હું આમ ન કરું, એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે એવા અસ્તિત્વને તે ક્યાં માન્યું છે? ગુરુદેવ શું કહે છે? સમાધાનને સમજવાનું છે આજે. પ્રભુ અહીંયા કહે છે કે ત્યારે એમ કહ્યું કે ભાઈ, કારણ પરમાત્મા તો ત્રિકાળ સત છે, એ તો છે, પણ તે એનું અસ્તિત્વ ક્યાં માન્યું છે? તેનો સ્વીકાર કર્યા વિના પર્યાયમાં એનું કાર્ય ક્યાંથી આવે? એનો સ્વીકાર આ રીતે થવો જોઈએ. સ્વીકાર્યું એટલે હા પાડીએ એમ નહીં, સ્વીકાર્યું જ હોય તો પછી પરરૂપે પોતાને માને નહીં, પરમા કરતા પણ દૂર થઈ જાય. પરમા પોતાના અસ્તિત્વને જે સ્થાપીને રહ્યો છે કે આ શરીર રૂપે હું છું, એ માન્યતા પછી ઉડી જાય, એ તો રહે જ નહીં. એટલે સ્વીકાર ક્યારે કર્યો કહેવાય? એક તરફ એમ કહીએ કે હા મને સ્વીકાર છે, અને પછી બીજી તરફ પાછા જેવો સ્વાધ્યાય પૂરો થાય એટલે પછી પાછા ફરીથી પાછા આપણે રમેશ બની જઈએ, આ તો ક્યાંનો ન્યાય? ત્રિકાળી દ્રવ્યનો સ્વીકાર છે તો પછી દ્રષ્ટિમાં એ જ રહેવું જોઈએ કે હું ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાયક છું, એ સિવાય બીજી વાત જ હોય નહીં. બીજા પરિણામો બહારમાં જે થતા હોય એમાં કઈ સુખ કે દુઃખની બુદ્ધિ થવી જ ન જોઈએ. આ શરીર સાથે જેટલો સમય ગાળવાનો છે એ બધો મારો છે એમ પણ ન થવું જોઈએ કે એ મારું દ્રવ્ય જ નથી, શરીર છે મારું દ્રવ્ય જ નથી, આ પર્યાય પણ મારી નથી, તો પછી એ શરીર સાથે હું રહ્યો જ નથી, હું તો મારામાં જ છું. આપણે કહીએ છીએ ને કે કૃષ્ણ ભગવાન નરકમાં છે, તો એ વખતે આપણે એમ કહીએ છીએ કે ના નરકમાં નથી, એ તો પોતાના સ્વરૂપમાં જ છે, એ તો પોતાના સ્વરૂપમાં છે, એ નરકમાં નથી. નરક એ તો ક્ષેત્ર જુદું, અને એ વખતે એ પર્યાય છે એ પણ જુદી, અને એને અનુરૂપ જે નારકીનું શરીર મળ્યું એ પણ જુદું, એનાથી ભિન્ન, એ તો પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. ત્યાં તો આપણે એમના વિશે વાત કરતા વિચારે તો એમ કહીએ છીએ. તો પછી સંકિતીની આવી દ્રષ્ટિ હોય તો સંકિત થશે કે એમને એમ થશે? ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે ભાઈ તે એનો ક્યાં સ્વીકાર કર્યો છે? તે તારા એવા અસ્તિત્વને માન્યું છે, એનો સ્વીકાર કર્યો છે, એવો સ્વીકાર કર્યા વિના પર્યાયમાં એનું કાર્ય ક્યાંથી આવે? એટલે નિર્મળ પરિણામ ક્યાંથી થાય? એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ ક્યાંથી થાય? પર્યાય જ્યારે સ્વાભિમુખપણે વર્તે છે ત્યારે એનું કાર્ય આવે જ છે. એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાય પોતાના અસ્તિત્વનો એવો સ્વીકાર કરી અને સ્વ અભિમુખ થાય છે, પોતાના સ્વરૂપ તરફ વળે છે, ત્યારે એ કાર્ય આવે છે. એટલે ત્યારે એવા નિર્મળ પરિણામ થાય જ છે, એવું કાર્ય આવે જ છે. કાર્ય તો પર્યાયમાં આવે ને, પણ સ્વાભિમુખ થાય ત્યારે આવે, બીજી કોઈ રીતે એ કાર્ય આવે નહીં. આવી વાત છે. આ પ્રમાણે સ્વાભિમુખ પર્યાય મોક્ષનું કારણ થાય છે, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નહીં, કેમ કે દ્રવ્ય તો અક્રિય અપરિણામી છે. આગળ કહે છે કે આ પ્રમાણે મોક્ષનું કારણ દર્શાવીને શક્તિરૂપ અને વ્યક્તિરૂપ મોક્ષની ચર્ચા કરે છે. જો શક્તિરૂપ તો મુક્ત દશા અંદરમાં પડી જ છે, શક્તિરૂપે તો અંદર બધું પડ્યું જ છે, પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, પણ એની વ્યક્તતા થવી પર્યાયમાં, એની વ્યક્તતા થવી વર્તમાન પર્યાયમાં, એ દશા કેવી રીતે થાય એની હજી વધારે વાત કરે છે. કે છે કે જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધ પારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે, તો છે 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 ને છે, અનાદિથી છે, જ્યારથી જીવ છે ત્યારથી જ એ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ ભગવાન આત્મા ત્રિકાળી નાયક અંદરમાં બિરાજે છે. એ તો શુદ્ધ છે, એને કોઈ બંધ નથી, એટલે એ તો શક્તિરૂપ મોક્ષ તો અંદરમાં પડ્યો જ છે. જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધ પારિણામિક છે અને પ્રથમથી જ વિદ્યમાન છે, એટલે છે. આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે. એટલે હવે વર્તમાન પર્યાયમાં એવી મુક્ત દશાને પ્રગટ કરવી, એવા મોક્ષની પ્રાપ્તિ, એનો વિચાર ચાલે છે. ભગવાન આત્મા શુદ્ધ શક્તિરૂપ ત્રિકાળ મોક્ષ સ્વરૂપ અબંધ સ્વરૂપ છે, એને કાંઈ બંધ છે જ નહીં, અબંધ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ જ છે. સમયસાર ગાથા 14મી અને 15મીમાં એ વાત આવીને કે અબદ્ધ સ્પૃષ્ટ, પાંચ ભાવની ત્યાં વાત કરી છે ને, એમાં અબદ્ધ સ્પૃષ્ટ એટલે બંધાયેલો પણ નહીં અને સ્પર્શાયેલો પણ નથી, અબદ્ધ કહો કે મુક્ત કહો એક જ વાત છે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ સદાય મુક્ત સ્વરૂપ જ છે. ગજબ વાત છે ભાઈ. કહે છે કે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધ પારિણામિક છે, ભગવાન આત્મા તો શક્તિએ સ્વભાવથી ત્રણેય કાળ મોક્ષ સ્વરૂપ પ્રથમથી જ વિદ્યમાન છે, એનો મોક્ષ કરવો છે એમ નહીં, એ તો મોક્ષ સ્વરૂપ છે જ. શક્તિરૂપ મોક્ષ તો અંદરમાં પડ્યો છે એટલે એ તો ભગવાન આત્મા તો ત્રણેય કાળ શુદ્ધ છે જ, મુક્ત જ છે, એને મુક્ત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, એ તો એવો ને એવો છે જ. પણ પર્યાયની વાત અહીંયા તો છે, એટલે એનો મોક્ષ કરવો છે એમ નથી, ત્રિકાળ મોક્ષ સ્વરૂપ જ છે, પ્રથમથી જ મોક્ષ સ્વરૂપ છે. પંદરમી ગાથામાં કહ્યું છે કે જે કોઈ આત્માને અબદ્ધ સ્પૃષ્ટ દેખે છે તે સકલ જીન શાસનને દેખે છે. આપણે પોતાની જાતને જૈન કેવડાવીએ પણ જૈનપણું શું છે, જીન શાસન શું છે? તો કે પોતાનું શુદ્ધ સ્વરૂપ એ જ જીન શાસન છે, બીજું કાંઈ નથી. અને જીનેશ્વર ભગવાને પોતે એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી અને જે દેશના આપી છે ઓમકાર ધ્વનિ રૂપે જે વાત કરી છે એને આપણે જીન શાસન એટલા માટે કહીએ છીએ કે એમાં એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે. પણ એ માર્ગ દર્શાવ્યો એટલે જીન શાસન થતું નથી. એવા માર્ગે ચાલીને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે તો એ જીન શાસન છે, એને માટે એ જીન શાસન છે. બાકી તો પછી પુસ્તકમાં બધું રહ્યું. આત્મા ક્યાં? તો આત્મા પુસ્તકમાં. એમ નથી ભાઈ, એટલે કહે છે કે આત્મા ને અબદ્ધ સ્પૃષ્ટ દેખે છે એટલે એનો અર્થ શું થયો કે એવો જે અનુભવે છે. દેખે છે શબ્દ મૂક્યો છે ને અહીંયા પંદરમી ગાથામાં. આમ કહ્યું છે ને કે જે કોઈ આત્માને અબદ્ધ સ્પૃષ્ટ દેખે છે તે સકલ જીન શાસનને દેખે છે. જો આ જૈન ધર્મ ભગવાન આત્મા રાગ અને કર્મના સંબંધથી રહિત અબદ્ધ સ્પૃષ્ટ છે. આવા શુદ્ધ ચિદાનંદ ભગવાનને જેણે અંતર્મુખ થઈ અનુભવ્યો તે કહે છે કે સર્વ જીન શાસનને દેખે છે, કે જે બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. કેવું છે જીન શાસન? બાહ્ય દ્રવ્યશ્રુત, જે જીનેશ્વર ભગવાનની વાણી એ દ્રવ્યશ્રુત બાહ્ય તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ એટલે એવું જ ભાવશ્રુત પોતે અંદરમાં પ્રગટ કરે એમ છે, એવું જીન શાસન છે. આ શાસ્ત્રો છે એ જીન શાસન એમ નહીં, એ તો દ્રવ્યશ્રુત થયું પણ સાથે અભ્યંતર એણે એવું જ ભાવશ્રુત પ્રગટ કરવાનું છે જે જ્ઞાન રૂપે છે. એટલે કે છે કે તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું આ જીન શાસન છે. જે પુરુષે નિજ શુદ્ધ ઉપયોગમાં આત્મ અનુભવ કરીને મોક્ષ માર્ગ પ્રગટ કર્યો એણે સકળ જીન શાસન જોયું અને આવું જીન શાસન એક વિતરાગ ભાવરૂપ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદ દેવર તે જય તે પ્રણમો પદ દેવર તે જય તે